కాలు బిబుధకుల కరి ఇచ్చల ఛాయా. దేవోయే એડવાઇસ લીધી છે અને સરસ્વતીને રોક્યા છે કે અમારો કેસ જીતાવો જોઈએ ગમે તેમ કરીને, અને એમાંય તમને છૂટ આપીએ છીએ, ફી જોઈએ એટલી આપીશું પણ છૂટ આપીએ છીએ. જે છલ કપટ માયા જે કઈ કરવું હોય તે કરો, પણ કેસ આપણો જૂઠો હોય તો જીતાવવો જોઈએ, સાચો થવો જોઈએ. સરસ્વતી પાસે આ માગણી કરી. સરસ્વતી વકીલ ઓછા નથી. જેમ કોર્ટમાં વકીલ કે જજ ઠપકો આપે, એમ સરસ્વતીએ દેવોને ઠપકો આપ્યો છે કે આટલું બધું ઉઘાડું સત્ય છે, દીવા જેવું નહી સૂર્ય જેવું ઝળહળતું ચોખ્ખું સત્ય છે, અને એને તમે આવી રીતે રોળી નાખવા માંગો છો. એક મહાપુરુષ બહુ સરસ વાત કરી છે કે સત્યને ઢાંકવા વાળું જૂઠ, સત્યને સંતાડવા માટે ઢાંકવા વાળું જૂઠ ચાર આગળ ટૂંકું હોય છે, અને માથેથી ઢાંકવા જાવ તો પગેથી ખુલ્લું થઈ જાય, અને પગેથી ઢાંકવા જાવ તો માથેથી ખુલ્લું થઈ જાય. પણ જૂઠ ક્યારે સત્યને ઢાંકી શકતું નથી, આ વાસ્તવિકતા છે. સરસ્વતીજીએ આ વાત કરી જ્યારે દેવોએ કહ્યું કે કોઈ પણ રીતે, જેને કહેવાય બાય બોર ઓર સ્ટીલ, કરી છલ છાયા, ગમે તેમ છળ કપટ કરીને પણ આપણી સફળતા થવી જોઈએ, બીજાનું જે થવાનું તે થાય. અરે પણ આટલી બધી પ્રજા છે આખા દેશની, એ દુખી થઈ છે, થઈ રહી છે ભગવાનના વિયોગથી. તો કે ના, પ્રજા ભલે દુખી થતી પણ લાભ તો અમને થવો જોઈએ. જે કાયદો ઘડવા બેઠા હોય ને એ જ એનો ભંગ કરે પહેલો, અને જાણે કાયદા અમારા માટે નહીં લોકો માટે છે. અમે લોકો નથી, અમે લોકોથી પર છીએ. એમાં દેવો પણ સરસ્વતીજી સાથેની આ રીતની માત્ર એના છલકપટની જ વાત, પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે. માત્ર સ્વાર્થ, અમારો સ્વાર્થ સધાવવો જોઈએ કોઈ પણ રીતે. પાલો બિબુધ કુલ, ગમે તેમ કરીને અમને અમારું પાલન કરો, અમારો વિજય થાય, અમને નુકસાન ન થાય એવું પાલન કરીને છળ કપટની ગમે તે છાયા એની પર ઢાંકવી તે ઢાંકો, પણ આપણે જીતવું છે. બિબુધ બિનાયસ્વની દેવી સરસ્વતીજી સયાના છે, શાણા છે, સમજુ છે. દેવોની આ વિનંતી સાંભળીને જોઈને સુનીને સાંભળીને જોઈને પછીથી થોડાક ઉગ્ર થતા બોલ્યા છે, બોલી સુર સ્વાર્થ જડ જાતિ. અરે ભગવાન, મેં તમને જાણી લીધા, ઓળખી લીધા સ્વાર્થીઓ. હવે ઇન્દ્ર તો શાસક છે, સત્તાધીશ છે, સત્તાધીશ હંમેશા સ્વાર્થી હોય. બધા દેવો એની સાથે સત્તાવાળા છે, કોઈને કોઈ કોઈને કોઈ સત્તા એમને મળેલી છે. એટલે સ્પષ્ટ કહી દીધું, તમારા સ્વાર્થને કારણે તમે લોકો જડ થઈ ગયા છો. સ્વાર્થી માણસને કોઈ બુદ્ધિ બીજી સૂજે જ નહીં, કુબુદ્ધિ જ હોય, એનામાં જડતા જ જોવા મળે કે માત્ર આવો પોતાનો સ્વાર્થ સાચો છે કે ખોટો છે, નકામો છે કે કામનો છે, કશું નહીં જોવાનું. મારો સ્વાર્થ સદાવો જોઈએ, ભલે તારા 99 રૂપિયા બગડે પણ મારો 1 રૂપિયો ના બગડવો જોઈએ. આવા જડ, આવા સ્વાર્થી. એટલે સરસ્વતીજીએ ઠપકો આપવા માંડ્યો. જે અમે જે બુદ્ધિશાળી વકીલ હોય તે સમજે કે આની અંદરથી કઈ નીકળવાનું નથી, હરવાનું જ છે. એટલે સ્પષ્ટપણે કેસ હાથમાં લે જ નહીં. સરસ્વતીજીને બોલાવ્યા ખરા, પણ કેસ હાથમાં લીધો નહીં, કે આ મારું કામ નહીં. અને તમે આવા કેસ મને આપવાની વાત કરો છો, આ કામ મને સોંપો છો, આ કામ મારાથી નહીં જ થઈ શકે, નહીં જ કરું, એમ સ્પષ્ટ કહી દીધું. મોસન કહું ભરતમતી ફેરું. અરે આવો જળહળતો સૂર્ય ઉગ્યો હોય, બસ ઢાંકી દો એને, ઢંકાતો હશે? જેનું કોઈ સામર્થ્ય જ નથી, હેસિયત નથી આવડા મોટા. હા, જો દીવો હોય તો એને બુઝાવી શકો, લાઈટ હોય તો મેઇન સ્વિચ બંધ કરી શકો કે આખા ઘરમાં અંધારું થઈ જાય, પણ સૂર્યને એને ઓલાવવા જવું જોઈએ. તો અહિયાં તો ભરતજીની જળહળતી જે ભક્તિ છે એને ઓલવવાની વાત કરો છો મને. મોસન કહું ભરતમતી ફેરું. અરે આ ખોટું કામ મારી પાસે કરાવડાવો છો? મોસન કહું પાપનું કામ, અપરાધનું કામ. આ તો ભગવાનના ભક્ત છે, અને જો ભરતજીની બુદ્ધિ ફેરવાની વાત કરતા હો તો આ કાર્યનું પાપ મને સોંપો છો, પાપ કરવાનું? તમારી પાસે સામર્થ છે, સત્તા છે તમારી પાસે, એ પાપ તમે જાતે જ કરી લો ને. કેટલો સરસ ભાવ છે. મોચન કહો કે ભરતમતી ફેરું.
મોચન સહસ નસુજ સુને.
ભરતજીની આટલી દ્રઢતા છે ભક્તિમાં, દેવો તો કશું કરી શકતા નથી, હલાવી શકતા નથી, પણ સરસ્વતી જેવા જેને સહાય માટે બોલાવ્યા એમણે પણ સ્પષ્ટ ના પાડી દીધી. ભક્તિમાં દ્રઢતા. નરસિંહ મહેતાએ કહ્યું ને, દ્રઢ ભક્તિ છે એના મનમાં. રે વૈષ્ણવ જો વૈષ્ણવ જન તો તેને કહીએ. દ્રઢ ભરોસો ઇન ચરણન કો. ભાગવતજી ચરણોમાં દ્રઢ નિષ્ઠા, દ્રઢ ભક્તિ હોય ને એને કોઈ હલાવી ડગાવી ના શકે. સાક્ષાત દેવો આવીને પણ ના ડગાવી શકે. વિચાર કરો કે પુંડરીક ની પાસે ઘણા દેવો આવી ગયા, વરદાનમાં કે હમણાં મા બાપની સેવા કરું છું, ત્યાં સુધી ઉભા રહો તમે. ભગવાન વિષ્ણુ નારાયણને ઈંટ ઉપર ઉભા રાખ્યા ત્યાં સુધી. આનું નામ માતા પિતા પ્રત્યેની દ્રઢ ભક્તિ કહેવાય. દીપક નામનો શિષ્ય ગુરુ સેવામાં વારાફરતી વિષ્ણુ આવ્યા, બ્રહ્માજી આવ્યા, શંકર આવ્યા. માં કે છે બસ ગુરુ ભક્તિ, ગુરુ સેવા દ્રઢ થાય એ જ આપો, બીજું કઈ નથી. આવી ભક્તિ, આવી દ્રઢતા બીજી ક્યાંથી ના, અને એને કોઈ ડગાવી ના શકે. દેવો આવે, ભગવાન સ્વયં આવે, પણ ના, એ ગુરુ ભક્તિ ને ગુરુ સેવામાં દ્રઢતા મળે, શક્તિ મળે, આ માંગ્યું છે. તો અહીંયા ભરતજીની મતિમાં તો ભગવાનની ભક્તિ દ્રઢ થઈ જ રહેલી છે, થઈ છે જ, અને એને ફેરવવી એટલે હિમાલય ઉત્તરમાં છે એને દક્ષિણમાં કરવા જેવું સાહસ છે. બોલો, ઉત્તરના હિમાલયને દક્ષિણમાં કરી શકાય ખર્યો? ફેરવી શકાય? ના ફેરવી શકાય? ચોક્કસ. પુરુષાર્થ વડે પણ પુરુષાર્થ કરીએ, અહીંથી નીકળી પડીએ, પેલી બાજુ જઈને ઉભા રહીએ, આખો હિમાલય દક્ષિણમાં થયો કે નહીં? પુરુષાર્થ બધું જ કરી શકે છે. ભરતજીની ભક્તિ તો હિમાલય જેવી છે, અચલ છે, એને કોઈ હલાવી શકે એમ નથી જ. અને એટલા માટે કહ્યું કે લોચન સહસ
સૂજ સુમેર,
હજાર આંખ વાળા આંધળા કો આવા મોટા માણસને ઠપકો મળે તો કેવું લાગે? આપણે ત્યાં પેલી કહેવત છે ને, કાપ્યું હોય તોય લોહી ના નીકળે. અને મોટો માણસ ને એને કોઈ ઠપકો આપે તો એનાથી સહન થાય ખરું? કેટલું શરમાવું પડે, કેટલું નીચું નીચું ગાલવાનું થાય. તો સરસ્વતીજી એ ઠપકો આપે કે લોચન સહસ, હજાર આંખ વાળો છતાંય આટલો મોટો હિમાલય જેવો મેરુ પર્વત, એની જે શક્તિ છે એ તને નથી દેખાતી? તાત્પર્ય કે માણસ લોભમાં કામમાં ક્રોધમાં આવેશમાં આવી જાય ને ત્યારે બધું જ અંધારું દેખાય, એને કશું સૂજે નહીં. બીજી દ્રષ્ટિ હોય તો માત્ર એની અંદર વ્યાકુળતા, લોલુપતા, કે એને કશું સૂજવા ન દે કે મને કોણ જોનાર કોણ છે, જે કઈ ખોટા પાપ કરતો હોય, ખોટા કર્મ કરતો હોય, મને કોણ જુએ છે? એ માની નિર્ભય થઈને ખોટા કર્મ કરતો હોય છે. અને અહિયાં ઇન્દ્રને પણ સરસ્વતીજી એ જ વાત કહી, આવડો મોટો થઈને તારી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ કે સાચું શું ને ખોટું શું છે. હજાર આંખનું તાત્પર્ય એ છે કે નિર્ણય લેવા માટે માણસ સક્ષમ હોય છતાંય ખોટો નિર્ણય લે, ખોટો રસ્તો પકડે, એનું નામ છે સહસ લોચન સહસ. બુદ્ધિ અક્કલ બધું જ હોય પણ અવળે માર્ગે જતી હોય, સાચો રસ્તો એને દેખાય જ નહીં. અને એના લક્ષની અંદર કહ્યું સરસ્વતીજીએ ઇન્દ્રને, લોચન સહસ ન સૂજ સુમેરુ. આટલી હુજ નથી પૂછે ને કે ભાઈ તારા આટલી સૂજ નથી બરી, એમ સૂજ શબ્દ વાપર્યો છે. બીજો શબ્દ વાપરી શકત? આટલી અક્કલ બળી નથી તારામાં એમ કહી શકાય? તો આ બધો જ સ્વાર્થ માણસને એના જીવનની અંદર સાચું દેખાવા દેતો જ નથી. અને માણસ પોતે પણ જુઓ, પોતાના શારીરિક સુખ, સાંસારિક લૌકિક સુખ ની પાછળ એટલો બધો લાલચુ હોય છે કે પોતાના આત્માના સ્વરૂપને ક્યારેય કરતા ક્યારેય જોઈ શકતો જ નથી. કોઈ જોઈ બધા એનામાં ભગવાને ઇન્દ્રની શક્તિ આપી છે, પોતાની આત્મશક્તિ પોતાના બેઠેલી છે, છતાંય એ અજ્ઞાનવશ થઈને, એ સ્વાર્થવશ થઈને માત્ર શરીર સુખોને માટે એને આત્માનું દર્શન થતું નથી.